તારીખ 7/8/1989 પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત બોલ નંબર 278 અને 279 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 199.
ભીષણ વેદનામાં રહેલો નારકીનો જીવ પણ સ્વરૂપ અનુસંધાન કરી શકે છે. નિમિત્ત પૂર્વે એને સત સાંભળ્યું છે તે છે એ જ્ઞાનમાં આવે છે, સ્મરણમાં આવે છે, અને આત્મહિતનો પુરુષાર્થ પ્રબળ થાય છે. વર્તમાન દુઃખ પરિણતિની પ્રરુચિ તીવ્ર રુચિ, સુખ સ્વભાવની અત્યંત રુચિ કારણ છે. મોક્ષ ભૂમિકામાંથી મોક્ષ માર્ગમાં આવવા માટે રુચિ મૂળભૂત કારણ છે. જ્ઞાન કરતા સમજણ કરતા પણ રુચિ મૂળભૂત કારણ છે. જ્ઞાનમાં તો બહિર્લક્ષી ઉઘાડ છે, સૂક્ષ્મ છે, બહિર્લક્ષી છે, એમાં તો એટલો ફેરફાર થાય કે સ્વરૂપલક્ષી થાય તો એમાં રુચિનો મેળ પડે ત્યારે થાય છે. જ્યાં સુધી રુચિનો મેળ પડતો નથી ત્યાં સુધી જ્ઞાન પરલક્ષી પર્યાય પરિણમતું રહે છે. અને તે ગમે તેટલું જાણે, 11 અને 9 પૂર્વ સુધી જાણે, પણ એ જ્ઞાન કાર્યકારી થતું નથી. આત્માની હિત બુદ્ધિએ જો જ્ઞાન હોય તો એ રુચિને ઉત્પન્ન કરે, એમ રુચિનું કારણ થઈ શકે છે. પણ જ્ઞાન પ્રાપ્તિનો હેતુ શુદ્ધ હોય તો
બરાબર,
એકદમ શુદ્ધ હેતુ હોય તો એ રુચિને ઉત્પન્ન કરે છે. કેમ કે જે જાણવામાં આવે છે એ વિષયની અંદર પોતાનું નુકસાન શું છે અને પોતાનો લાભ શું છે એ વાત તો સ્પષ્ટ આવે છે. એટલે એમાંથી એ લેવાનું છે કે વર્તમાનમાં મનુષ્ય પર્યાયમાં કોઈને નારકી જેટલી પ્રતિકૂળતા વેદના આદિ કાંઈ હોતું નથી તો આ જીવ તો જરૂર કામ કરી શકે. જો નારકી પ્રાપ્ત કરી શકે તો અહીંયા મનુષ્ય પર્યાયમાં તો જરૂર કાર્ય થઈ શકે એમ લેવું છે. એટલે અહીંયા કોઈ નાની મોટી પ્રતિકૂળતામાં આ જીવે નહીં અટકવું જોઈએ એ વાત બરાબર નિશ્ચિત થવી જોઈએ, એટલું તો નહીં. પણ જ્યારે જ્યારે એ કહેવાતી પ્રતિકૂળતાનો સંયોગ હોય ત્યારે એને કેમ અનુકૂળતામાં પરિણમાવી દેવી એ પદ્ધતિ પણ પોતે અંગીકાર કરવી જોઈએ કે પ્રતિકૂળતા એ અનુકૂળતા થઈ પડે. કેમ કે પ્રતિકૂળતા એ ચીજ છે મુખ્યપણે કે પોતાની ઈચ્છા પ્રમાણે સંયોગ ભરતા નથી અને લોકો પ્રતિકૂળતા કહે છે. ભૂખ લાગી હોય અને આહાર ન મળે તો પ્રતિકૂળતા કહેવાય, પણ જેને ભૂખ નથી લાગી, પેટ ભર્યું છે, એને આહાર ન મળ્યો માટે પ્રતિકૂળતા નથી એમ નહીં કહેવાય. લાગુ પડશે કેમ કે એને જરૂર નથી. ઈચ્છા પ્રમાણે સંયોગ નથી બનતો એને પ્રતિકૂળતા નામ દેવામાં આવે છે. પણ એ જ વખતે એવું ભેદજ્ઞાન કરે કે વિકલ્પ પ્રમાણે કે ઈચ્છા પ્રમાણે સંયોગનું થવું એવી રીતે કોઈ પદાર્થો મારી ઈચ્છા કે વિકલ્પ સાથે બંધાયેલા નથી. એ જગતના સ્વતંત્ર દ્રવ્યો છે અને સ્વતંત્ર જ પરિણમે એવી જ વસ્તુ સ્થિતિ છે. ત્યાં એને પ્રતિકૂળતાનું નામ આપવું તો યોગ્ય નથી. જેમ પરિણમે એમ હું જાણ, અને એ જાણવામાં પણ આકુલતા ન થાય ન થાય એ રીતે જાણ, એ પદ્ધતિથી પણ તને પ્રતિકૂળતા પ્રતિકૂળતા નહીં લાગે. પ્રતિકૂળતા અને તારા આત્મહિતમાં નિમિત્ત થઈ પડશે.
બરાબર.
પણ સવળું કેમ લેવું એ પણ પોતાના હાથની વાત છે, અને અવળું પણ કેમ લેવું એ પણ પોતાના જ હાથની વાત છે. અભિપ્રાય નિશ્ચય થઈ ગયો છે ને, આને પ્રતિકૂળતા કહેવાય. શરીરમાં રોગ આવે એટલે પ્રતિકૂળતા ગણાય, પણ શરીરમાં રોગ આવે ત્યારે શરીરથી ભેદજ્ઞાન કરવાનો સારો અવસર છે એવો નિશ્ચય ક્યાં કર્યો છે? અને એવો નિશ્ચય કરીને એ નિશ્ચયને કાર્યાન્વિત ક્યાં કરે છે, એનું અમલીકરણ ક્યાં કરે છે? આ સવાલ વિચાર્યું હોય તો એ વખતે ભૂલી જાય. પાછો સ્વાધ્યાયમાં વિચાર્યું હોય, પુસ્તકમાં ગ્રંથમાં વાંચ્યું હોય, ગુરુ પાસેથી સાંભળ્યું હોય, પણ વેદના થાય રોગ આવે ત્યારે પાછો ભૂલી જાય એ વાતને, અને ત્યારે જલ્દી દવા મેળવો, જલ્દી ડાક્ટર લાવો, આ જલ્દી મટે તો સારું, આ મટે તો મને સુખ થાય, નહીં મટે ત્યાં સુધી મને કાંઈ ચેન નહીં પડે, બસ પછી એમાં તો એ નવા અશાતા વેદ ની કર મને વાંચશે, બીજું કાંઈ નહીં. માત્ર કલ્પના છે, વસ્તુ નથી. જગતમાં ન તો કાંઈ અનુકૂળ છે ન તો કાંઈ પ્રતિકૂળ છે, એટલે એમાં ભ્રમણાથી પોતે દુઃખી થાય છે. પ્રતિકૂળતા ને પ્રતિકૂળતા માનીને ભ્રમણાથી દુઃખી થાય છે. બધા જીવો જગતનો આખો જીવ સમૂહ જીવ રાશિ જગત આખું એમ ચાલે છે, પણ જગત આખું એમ ચાલે તોય તે એથી કઈ વસ્તુ સ્થિતિ બદલતી નથી. જગત આખું એમ ઈચ્છે છે કે મૃત્યુ જેવો અઘટિત પ્રસંગ નહીં હોવો જોઈએ, નહીં મળવો જોઈએ, નહીં થવો જોઈએ. કોઈ ઈચ્છે છે મૃત્યુને? કે ભાઈ કોઈનું નહીં, મારું નહીં, તમારું નહીં, કોઈનું ન થાય તો સારું, કેમ કે એ પ્રસંગ દુઃખદાયક છે, અત્યંત દુઃખદાયક પ્રસંગ હોય તો આ છે. આખું જગત એમ ઈચ્છે છે એટલે કાંઈ એમાં ફેરફાર થઈ જાય ને, એ તો વસ્તુ સ્થિતિ છે, એમ જ થવાની છે. સાધકો છે એ જ કાળે વધારે પુરુષાર્થ કરે છે, અને એ કાળે કરેલો પુરુષાર્થ જેટલો ફળદાયક છે તેથી વધારે ફળદાયક બીજા સમયે થઈ થયેલો પુરુષાર્થ નથી. આવી એક વસ્તુ સ્થિતિ છે, તો એને વધારે સારી તક ગણવામાં આવે છે. એને અનુકૂળ ગણવું કે પ્રતિકૂળ ગણવું કે કયો દ્રષ્ટિકોણ જીવ અપનાવે છે એના ઉપર એનો આધાર છે. ઘણા એમ માને છે ને બધા એમ માને છે માટે સાચું હોય એવું સત્ય બંધાયેલું નથી સંખ્યા સાથે. એ તો ગુરુદેવનો સિદ્ધાંત હતો કે સતને સંખ્યાની કોઈ અપેક્ષા નથી, કે સતને સંખ્યાથી માપી શકાતું નથી. ઘર કરી ગયું છે અભિપ્રાયમાં એ વિષય ઘર કરી ગયો છે. બીજું બધા જીવો લગભગ એવી જ રીતે એ જ કાર્ય પદ્ધતિથી પરિણમે છે, પ્રવર્તે છે, એ દ્રઢ થઈ જાય છે. અહીંયા તો શું છે, કે જે જીવને બચવું છે, દુઃખથી બચવું છે, દુઃખથી છૂટવું છે, એવા વિચારવાન જીવે દુઃખથી છૂટવાનો સાચો ઉપાય શોધવો એવું વિચારવાનને જણાય છે. અને એથી એની નિવૃત્તિ અર્થે ઊંડો વિચાર કરે છે કે આનું મૂળ શું છે, એના મૂળમાં જાય છે. અને જે જે દુઃખના પ્રસંગો છે એ જ દુઃખના પ્રસંગો એને અધિક કલ્યાણકારી થઈ પડે એવી સ્થિતિમાં એની શોધ ફળે છે સરવાળે. એ જ જે કહેવાતા દુઃખના પ્રસંગો છે એ જ એને અધિક કલ્યાણકારી પ્રસંગોને બની જાય છે. મૃત્યુનો પ્રસંગ તો બધાને માટે નિશ્ચિત છે, તો એને એને કલ્યાણકારી સમય બનાવવો કે એને અકલ્યાણકારી પ્રસંગ બનાવવો એ જીવની પોતાની સમજણ ઉપર આધારિત છે. એની સૌરી સમજણ હોય તો એને બહુ કલ્યાણનું અતિ કલ્યાણનું કારણ થાય, એની અવળી સમજણ હોય તો એને બહુ નુકસાનનું કારણ થાય. કેમ કે લેશિયા બગડવાની છે, પ્રાણ છૂટશે, વેદના તો થવાની છે. એટલે કોઈને લાંબી કોઈને ટૂંકી સમય ઓછો વધતો હોય શકે, પ્રાણ છૂટે એટલે વેદના થાય. એ વખતે જીવ એને શું પ્રાપ્ત કર્યું છે, એના જ્ઞાનમાં શ્રદ્ધામાં શું પ્રાપ્ત કર્યું છે, મેળવેલું કામ આવશે. મૂડી હશે તો વાપરી હશે, કાંઈ નહીં લીધું હોય તો દુઃખી થઈને જશે. જે લેશિયા બગડશે એ જ લેશિયામાં શું કહે છે કે નારકીને પ્રતિકૂળતા નડતી જ નથી ને. ત્રીજી લીટી 151 નારકીને પ્રતિકૂળતા નડતી જ નથી ને. અને સ્વર્ગનો જીવ સ્વર્ગની અનુકૂળતામાં પીડ્યો હોય તો પણ તેનું લક્ષ છોડીને અંદરમાં ઉતરી જાય છે, ત્યાં પણ નવા સંગત દ્રષ્ટિ થાય છે. નારકીમાં પણ સ્વાનુભૂતિ પ્રાપ્ત કરે છે, સ્વર્ગમાં પણ સ્વાનુભૂતિ પ્રાપ્ત કરે છે. ત્યાં અનુકૂળતાના ગંજ ખડકા છે તો પણ એનાથી છૂટો પડી શકે છે, પ્રતિકૂળતાના ગંજ ખડકા છે એનાથી પણ છૂટો પડી શકે છે. તો પણ તેનું લક્ષ છોડીને અંદરમાં એટલે આત્મામાં ઉતરી જાય છે. અને અહીં એટલે મનુષ્યપણામાં, અહીં એટલે અત્યારે મનુષ્યપણામાં જરાક પ્રતિકૂળતા હોય, થોડીક પ્રતિકૂળતા હોય તો અરે રે મારે આમ છે ને મારે આમ છે. ભાઈ સાથે ચર્ચા બહુ સરસ વિષય, બુદ્ધિશાળી માણસ, બહુ સરસ વિષય છે, બહુ સરસ વાત. અહીં આત્માના હિતની વાત છે, કેમ તમે પરિચય કરતા નથી, વધારતા નથી? હમણાં એવું છે ને કે આ ઉપાધિ જો આટલી બધી છે ને, આ બધી ઉપાધિ એકવાર શાંત થઈ જાય પછી હાથમાં લેવું છે બરાબર. એ ઉપાધિ એને શાંત થાય નહીં, કેમ કે ઉદય એક પછી એક પછી એક પછી એક પછી એક પછી એનો ઉદય ઉપરનો લક્ષ છે. અને ઉદય કોઈ મટવાનો નથી કોઈ સંસારીને, એટલે એનું લક્ષ ત્યાંથી ફરવાનું નથી. અને ભાઈ ત્યાંથી કાંઈ આત્મહિત કરવા માટે નવરો અહીં તો અરે રે મારે આમ છે અને અરે રે મારે આમ છે એમ કરીને અનંત કાળ ગુમાવ્યો છે. આ મનુષ્ય ભાવ એકલો ખોઈ બેસે છે ને, આવા મનુષ્ય પણ આ અનંતવાર ખોયા. અને હિતના નિમિત્તો અનંતવાર મળ્યા છે ત્યાં એને પોતાને ઉદયથી લક્ષ ફેર્યું નહીં. આમ છે ને હજી આમ છે, હજી મારે આમ છે ને હજી મારે આમ છે. આ જરાક આટલું થઈ જાય પછી વાંધો, આ આટલું કરી લઉં પછી વાંધો નહીં. એમ કરી કરીને અનંત કાળ ગયો છે, થોડો કાળ નથી ગયો પણ
અનંત કાળ
ગયો છે. થોડું 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 કરીને મૂળમાં જીવની દાનત ખરેખર આત્મહિત કરવાની નથી, આત્મહિત સાધવાની દાનત નથી. એટલે જેમ દાનતનો ખોટો માણસ વાયદા કર્યા જ કરે ખોટા, અત્યારે નહીં, કાલ આવજો, પછી આવજો, પછી આવજો, આવજો પછી જરૂર આપીશ, જરૂર આપીશ, આવજો પછી. જ્યારે જાય ત્યારે એક જ વાત કરે. સમજદાર માણસ એ સમજી જાય કે જવાબ મીઠો આપે છે, આની દાનત સાચી નથી, એવું જીવ કરે છે. દાનતનો ખોટો છે. બીજા જીવ જંતુ તો ત્રિઅંશ યોનિમાં જન્મેલા નજરે દેખાય છે કે નહીં? એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, આયળ, કીડી, મકોડા, જીવ, જીવાતા, વનસ્પતિ નજર સામે છે કે નહીં? એ જીવ કેમ ત્યાં છે, શું કરવા ત્યાં છે, કેમ એ અવસ્થાને પ્રાપ્ત થયેલા છે, જરા ગંભીરતાથી વિચાર કરે તો સમજાય એવું છે કે આ જીવે પોતાની સ્વરૂપના હિતની, આત્મહિતની અવગણના કરવામાં બાકી રાખી નથી, ઘણી અવગણના કરેલી એ દિવસ એ સ્થિતિએ પ્રાપ્ત થયેલા છે. ગમે તે જગતનો કોઈ પણ પ્રસંગ આત્મહિતમાં બોધ થાય એવો છે. આખું જગત સમ્યક જ્ઞાનનું નિમિત્ત છે. ગુરુદેવ કહેતા આખું જગત છે એ સમ્યક જ્ઞાનનું નિમિત્ત છે. ગમે તેને જોવે એને આત્મહિતનો બોધ એમાંથી થાય, લઈ શકે, જો એની પાસે દ્રષ્ટિકોણ સમ્યક હોય તો, સાચો હોય તો.
પોતે પંજાબી
ગોળી મારી દેશે, હથિયાર મારી દે છે, તલવાર હોય, છરી હોય, પિસ્તોલ હોય તો પિસ્તોલ થી મારી દે છે, હાથ બોમ હોય તો હાથ બોમ થઈ એ કરે, અનેકના કુટુંબના કુટુંબ અમૂલ્ય મનુષ્ય પર્યાય પૂરી થઈ જાય છે. બીજા જીવો આત્મહિત સાધ્યા વિના મનુષ્ય પર્યાય વ્યતીત કરી જાય છે, એ પણ પોતાને બોધનું જ કારણ. આ જીવે એવી ભૂલ કરવા જેવી કોઈ પણ સંયોગ ને, કોઈ પણ દ્રવ્ય કાળ ભાવ, મારા આત્મહિત ને હું ગૌણ કરવા માંગતો નથી, મારું આત્મહિત ગૌણ કર્યા વિના જ મારે જીવન જીવવું છે, જે રીતે જીવાતું હોય તે રીતે. પહેલી વાત આ છે અને પછી વાત બીજી છે. અને તો જ આત્મહિત થઈ શકે. આટલી પ્રાયોરિટી મુખ્યતા જ્યાં સુધી જીવ ન આપે ત્યાં સુધી કદી આત્મહિત થાય નહીં, થઈ શકે નહીં, એવી જ વસ્તુ સ્થિતિ છે. પાછી સારા અહીં તો જરાક પ્રતિકૂળતા હોય તો અરે રે મારે આમ છે ને તેમ છે એમ કરીને અનંતકાળ ગુમાવ્યો, હવે એનું લક્ષ્ય છોડી અંદરમાં ઉતરી જાય ને ભાઈ, એવી મીઠાશ થઈ છે ભાઈ. હવે તો એ બધું લક્ષ્ય છોડીને અંદરમાં ઉતર, અંદરમાં ઉતરવામાં તને કોઈ નડે એમ નથી, કોઈ બધા સંયોગ બહાર પડ્યા રહેશે. કહેવાતા અનુકૂળતાના અને કહેવાતા પ્રતિકૂળતાના છે નહીં, અનુકૂળ પ્રતિકૂળ એટલે કહેવા માત્ર છે, એ રીતે એ બંને બહારના બહાર રહી જશે, તું અંદર ઉતરી શકે છે. આ વિના બીજો કોઈ સુખનો માર્ગ નથી. નિરાકુળતા જે આત્મિક સુખ ને આત્મિક શાંતિ, એનો આ સિવાય બીજો કોઈ માર્ગ નથી. પુન બાંધવાનો માર્ગ છે એમ નથી કહેતા, પુનના ફળ ભોગવવાનો માર્ગ છે એમ પણ કહેતા. આત્માને આત્મામાંથી આત્માની શાંતિ, કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં ચાર ગતિમાં હો, કોઈ પણ પરિસ્થિતિમાં હો, ત્યાંથી એને આત્મિક સુખ પ્રાપ્ત કરવાની આ એક જ કાર્ય પદ્ધતિ છે. આ સિવાય બીજો માર્ગ નથી, બીજો ઉપાય નથી. એ રીતે અહીંયા પ્રેરણા આપી છે કે તું ભાઈ અત્યારે આ જ ક્ષણથી તારું હિત સાધવા માટે તત્પર થઈ જા અને તારા કામમાં લાગી જા. જેટલું બીજું સામે આવે ઉદયમાં કરવું પડે એમ વેઠ ઉતારીને ઠીક છે કરતો, બાકી એથી વધારે વળગીને ચોંટીને કરવા જેવું. આત્મચિંતનમાં ક્યાંય ગુણભેદની કે રાગની મુખ્યતા નથી, વિકલ્પનું જોર નથી, પણ જ્ઞાનમાં પરમ જ્ઞાયક સ્વભાવના કોઈ અચિંત્ય મહિમાનું જોર છે, અને તેના જોરે નિર્વિકલ્પ થઈને મુમુક્ષુ જીવ આત્માને સાક્ષાત અનુભવમાં લઈ લે છે કે જ્યાં ત્યાં કોઈ વિકલ્પ રહેતા નથી. આત્મ વાક્ય છે. શું કહે છે કે જે જીવ સ્વાનુભવને પ્રાપ્ત કરે છે એટલે મોક્ષ માર્ગને પ્રાપ્ત કરે છે, એ કેવા પ્રકારે પ્રાપ્ત કરે છે એનું સંક્ષેપમાં અહીંયા વર્ણન છે કે એ જીવને આત્મચિંતન હોય છે, સ્વરૂપનું ચિંતન હોય છે. જેને જેની જરૂર હોય એનું ચિંતન ચાલે. નિયમ શું છે? જેને જેની જરૂરિયાત હોય એને એનું ચિંતન ચાલે, જેને જેની જરૂરિયાત હોય એને એની રુચિ છે એમ રુચિનો વિષય ત્યાં નિશ્ચિત થાય છે. બરાબર. રુચિ ક્યાંથી પકડવી? કે શેની જરૂરિયાત છે નક્કી કર, અને શેની જરૂરિયાત છે શેનું ચિંતન વગર વિચારે પણ ચાલુ થઈ જાય છે. પહેલા નિર્ણય નથી કરતો હું આનું ચિંતન કરું, આત્મામાં તો એમ નથી કરે પહેલા હવે આત્માનું ચિંતન કરવા બે. ત્યાં તો હાલતા ચાલતા ખાતા પીતા ગમે ત્યારે એને ચિંતન ચાલે છે. જેની જરૂરિયાત એને લાગી છે, જેની જેને રુચિ છે એનું ચિંતન આપોઆપ ચાલે છે. એમ જેને આત્મા અને આત્મહિત જોઈએ, પોતાને આત્મા જોઈએ બીજું કાંઈ ન જોઈએ, અને પોતાને આત્મહિતની જરૂરત લાગી હોય તો મારું હિત થવું જોઈએ, મારો અહિત ન થાય કે એ મારે પહેલી વાત છે. એને એનું ચિંતન ચાલે, એનું લક્ષ રહે એનું ચિંતન ચાલે. હવે એ ચિંતનની અંદર વિશેષ માર્ગદર્શન છે. અહીંયા જે જીવ આ રીતે આત્મચિંતનમાં આવ્યો છે તેને યથાર્થ આત્મચિંતન કેવું હોય એ ગુરુદેવ બતાવે છે કે આત્મચિંતનમાં પણ ક્યાંય ગુણભેદની કે રાગની મુખ્યતા નથી. આત્મચિંતનમાં વિકલ્પ ચાલે છે એની મુખ્યતા ન હોવી જોઈએ, એના ઉપર લક્ષ ન હોવું જોઈએ, અને વિકલ્પ ઉઠે એમાં આત્મા જ્ઞાન સ્વરૂપ છે, અનંત આનંદ સ્વરૂપ છે, અભેદ તત્વ છે, ધ્રુવ તત્વ છે, એવા ભેદ પડે તો એ ભેદની પણ મુખ્યતા નહીં હોવી જોઈએ.
બરાબર.
ભેદ પાડી પાડીને આત્મચિંતનમાં ગુણભેદની મુખ્યતાથી આત્મચિંતન ન કરવું જોઈએ એવી અહીંયા સૂચના છે ગુરુદેવ. એક વિષય એવો છે કે એક જગ્યાએથી બે પ્રકાર ઉપજે છે. આત્માના જે ગુણો છે એ આત્માની વિભૂતિ છે એ આત્માનો વૈભવ છે, એ આત્માની વિશેષતાઓ છે, વિશિષ્ટતાઓ છે. એટલે એ આત્માનો મહિમા ઉપજવામાં નિમિત પડે છે. અનેક ગુણો તો પણ તે ગુણને બે સ્વરૂપે જોઈ શકાય છે. થોડો સૂક્ષ્મ વિષય કે ગુણ ગુણપણે જુદો હોવા છતાં દ્રવ્યપણે જુદો નથી. ગુણને જોવાની બે દ્રષ્ટિ, એક દ્રષ્ટિકોણથી ગુણને ગુણપણે જોવામાં આવે છે, એક દ્રષ્ટિકોણથી ગુણને દ્રવ્યપણે જોવામાં આવે છે. તો દ્રવ્યની વિશિષ્ટતા છે એમ દ્રવ્યની મુખ્યતાથી તું ગુણને જો, ગુણની મુખ્યતાથી ગુણને જુજો. આને નિશ્ચય પદ્ધતિ કહે છે, વિચારણાની અવલોકનની. ગુણને ભેદથી જોવી તે વ્યવહાર પદ્ધતિ છે, એ વ્યવહાર નહીંનો વિષય છે. એ જ ગુણ આ નિશ્ચયનો વિષય છે, એ જ ગુણ વ્યવહાર નહીંનો વિષય થાય છે. એક જ ગુણ આવે છે, એમાં ગુણ ભેદ મુખ્ય થાય છે. તો એ પ્રકારે આત્માનું ચિંતન કરવા યોગ્ય નથી એમ કે છે. આ ગુરુદેવ માર્ગદર્શન આપે છે કે અંદર કેવી રીતે ઉતરવું તારે. હવે તું બીજું ચિંતન છોડીને આત્માના ચિંતનમાં આવ્યો. હે ગુરુ છો એમ કે ભાઈ, અમે હવે ધંધો કાપો છોડી દીધો છે, નિવૃત્તિ લઈ લીધી છે, હવે કઈ દુકાન ધંધે જતા નથી, કે બીજી કોઈ કુટુંબ પરિવારનું પણ અમારે લાંબી પડો જ નથી. સામાન્ય તો હોય કુટુંબમાં હોય, ત્યાં કુટુંબ ગ્રસ્ત અવસ્થામાં કુટુંબ ત્યાગ નથી હોતો, તો સામાન્ય. પણ અમે મુખ્યપણે આત્માને વિચાર કરીએ છીએ, તો ઉભા આત્માનો વિચાર કરો તો વાત તો સારી છે, પણ હવે કઈ રીતે કરવો. આ ચોખ્ખું માર્ગદર્શન આપે કે ગુણના ભેદમાં તો નથી જાતો. આત્માનું ચિંતન કરતા, આત્માનો વિચાર ને મનન કરતા ગુણભેદ તો મુખ્ય નથી થતા ને, તો એ પદ્ધતિ બરાબર નથી. એ પદ્ધતિથી વિકલ્પની વૃદ્ધિ થશે અને આત્માના સ્વરૂપને વિશે જે નિશ્ચય અભેદ સ્વરૂપ છે, નિશ્ચય રીતે ખરું અભેદ સ્વરૂપ છે, એ ગૌણ થતા ભેદ કલ્પનાથી તને આત્માનું સ્વરૂપ કલ્પનામય જ્ઞાનમાં આવશે. કલ્પનાવાળું કલ્પિત જ્ઞાનમાં આવશે. ભેદને ભેદ કલ્પના કહે છે, એટલા માટે એક ગુણ આવે ત્યાં ભેદ પડી ગયો, અને આખું આવે ત્યાં ભેદ ન પડે. ભલે કોઈ એક ગુણની મુખ્યતાથી વિચાર ચાલે, જેમ કે જ્ઞાન તે આત્મા, આનંદ તે આત્મા, તો પણ ભેદ ગુણનો મુખ્ય નહીં રહેવો જોઈએ. અભેદ જે સ્વરૂપ છે એ મુખ્ય રહેવું જોઈએ, બરાબર લક્ષ્યમાં એ રહેવું જોઈએ. આ પદ્ધતિ છે સ્વરૂપ ચિંતન કરવાની. ગુણ ભેદની મુખ્યતા નથી એટલે યથાર્થ આત્મચિંતનમાં ક્યાંય પણ, જ્યાં યથાર્થ આત્મચિંતન ચાલે છે, જ્ઞાનીને પણ ચાલે, મોક્ષને પણ ચાલે, આત્માનું ચિંતન ચાલે, એ યથાર્થ આત્મચિંતન હોય ત્યાં ક્યાંય પણ ગુણભેદની મુખ્યતા નથી કે ક્યાંય રાગની મુખ્યતા નથી. ત્યાં થોડો રાગામ વ્યક્ત રાગ બુદ્ધિપૂર્વકનો મનનો વિકલ્પ થાય છે, એની પણ મુખ્યતા નથી. એટલે મોક્ષુ જીવે કદી એમ ન જોવું જોઈએ કે મને આ વિકલ્પ બહુ સારા આવ્યા, આજે મને વિકલ્પ બહુ સારા આવ્યા, આત્માના જ બધા વિકલ્પ આવ્યા એમ નથી. અભેદ આત્માને ઓળખીને અભેદ આત્માની મુખ્યતા થવી જોઈએ, એમાં ગુણભેદ અને રાગની મુખ્યતા ન થવી જોઈએ. એવા યથાર્થ આત્મચિંતનમાં મુખ્યતા ગુણભેદની હોતી નથી કે રાગની હોતી નથી. ત્યાં વિકલ્પનો જોર પણ નથી. જ્યાં યથાર્થ આત્મચિંતન છે ત્યાં રાગ અને વિકલ્પનો જોર નથી, ઉલટાનો રાગ અને વિકલ્પ નિર્બળ થતો જાય છે,
જોર જોર તો બળ પકડે, ખરેખર તો નિર્બળ થતો જાય છે. ત્યાં વિકલ્પ નું જોર નથી તો કોનું જોર છે? કે જ્ઞાન નું જોર છે. જે જ્ઞાન સ્વરૂપ ને અભેદ સ્વરૂપ ને લક્ષમાં લે છે એનું જોર છે એમ કેમ. રાગ નું નહીં, સાથે વર્તતા રાગ નું નહીં. ત્યાં વિકલ્પ નું જોર નથી પણ જ્ઞાનમાં પરમ જ્ઞાયક સ્વભાવના કોઈ અચિંત્ય મહિમાનું જોર છે. જ્ઞાનનું જોર છે અને એ જ્ઞાનનું જોર કેવી રીતે છે કે પરમ જ્ઞાયક સ્વભાવ, જ્ઞાયક સ્વભાવ કહેતા અનંત ગુણનું દળ આવી ગયું. જ્ઞાયક સ્વભાવ કયો? પરમ જ્ઞાયક સ્વભાવ એટલે એકલો જ્ઞાયક સ્વભાવ, શુદ્ધ જ્ઞાયક સ્વભાવ, માત્ર જ્ઞાયક સ્વભાવ. એમાં અનંત ગુણ વગર વિચારે ભેદ પડ્યા વિના આવી ગયા. એવા જ્ઞાયક સ્વભાવના કોઈ અચિંત્ય મહિમાનું જોર છે. જ્ઞાયક સ્વભાવ અચિંત્ય મહિમાવંત છે. જેવો અચિંત્ય મહિમાવંત છે એવો જ મહિમા ઉપજ્યો. એટલો ઉપજ્યો નહીં પણ એનો વેગ, એનું જોર, એનું ફોર્સ. પૂરી શક્તિથી જીવ કામ કરે છે. જે જીવ મોક્ષ માર્ગમાં આત્મસન્મુખ થાય છે એ પોતાની પૂરી શક્તિથી અંદરમાં વળે છે. શિથિલ નથી, ઢીલો ઢચ નથી, પૂરી શક્તિથી અંદરમાં વળે છે. ઢીલારીએ કામ ન થાય એમાં.
બરોબર, પૂરી શક્તિ.
પ્રવેશનો કાળ જ એવો છે. મોક્ષ માર્ગનો જે પ્રવેશ કાળ છે, પહેલી એન્ટ્રી અંદર છે, એમાં જોરથી જ અંદર પડવાનું થાય છે. જોર વગર ઉખડે નહીં. બહાર જે ચોંટો છે અંદર ઉખડીને અંદર આવે નહીં. વિદ્યાર્થીના સહિતના રાગમાં ચિકાશ બહુ છે. એ સ્વરૂપ ચિંતનમાં ચિકાશને મોળી પાડી દે છે. પણ તો પણ એ ચીકણું એ આખરમાં ચીકણું ગુંદો નથી, ગુંદા નું થયો. આંગળીએ છોડે છોડે, અહીંયા આંગળી એને ચોટે. જે આંગળી છે અંગૂઠા છોડે તો અંગૂઠાને ચોટે, અંગૂઠાને આંગળીએ ચોટે તો આંગળીએ છૂટે. ચીકણો એવો છે. એમ વિકલ્પ છૂટવાનો પણ વિકલ્પ, આત્માનો પણ વિકલ્પ, મુક્ત સ્વરૂપનો પણ વિકલ્પ, નિર્વિકલ્પ સ્વરૂપનો પણ વિકલ્પ કરે. વિકલ્પ વિકલ્પ ને વિકલ્પ એવો ચીકણો છે. નિશ્ચય થાય તો એને એ નિશ્ચયમાં એનું જોર આવે. એવું જોર આવે કે વિકલ્પના વમણમાંથી એ છૂટી જાય. પકડાયેલો છે એ છૂટી જ જાય. પૂરી જોર, પૂરું જોર કરે. બીજું કે જ્યાં જીવને વધારે લાભ હોય ત્યાં એને હોશ, ઉત્સાહ, ઉમંગ, જોર, એનું વીર્ય ઉછળે છે. તો અહીંયા અનંતો લાભ છે. આ કામ કરવામાં કેટલો લાભ છે? લાભ છે અનંત. સમાધિ સુખનું જે સિદ્ધપદ છે એ સિદ્ધપદનું રિઝર્વેશન કરવા જવાનું છે. અનુભૂતિમાં આવું હોય તો સિદ્ધપદને આરક્ષિત, સુરક્ષિત કરવાની વાત છે. નક્કી કરી લેવાની વાત છે કે મારું સ્થાન આ કાળે આ જગ્યાએ. એને એવા જીવને આત્મચિંતનમાં જે જ્ઞાનની પ્રવૃત્તિ છે તે જ્ઞાનમાં પોતાનું જે પરમેશ્વર પદ છે, જ્ઞાયક સ્વભાવ એટલે
પરમેશ્વર પદ,
પરમાત્મ પદ છે પોતાનું, એ અચિંત્ય મહિમાવંત છે. એનું જોરથી મહિમા આવે છે. સાધારણ મહિમા નથી આવતો પણ જોરથી મહિમા આવે છે. અને તેના જ જોરે નિર્વિકલ્પ થઈને, એમ એ જ્ઞાનના જોરે નિર્વિકલ્પ થાય છે, મહિમાના જોરે નિર્વિકલ્પ થાય છે. મહિમા એટલે રાગનો પર્યાય નહીં.
બરોબર,
મહિમા એટલે જ્ઞાનનો પર્યાય.
બરોબર. અચિંત્ય મહિમા,
અચિંત્ય મહિમામાં જ્ઞાનનો પર્યાય, રાગનો પર્યાય
નથી.
આ વિકલ્પ હોય તો પણ એનું જોર નથી. જ્યાં સુધી નિર્વિકલ્પ નથી થયો ત્યાં સુધી વિકલ્પ છે, ભલે આછો પાતળો પણ છે, સૂક્ષ્મ પણ હોય છે, પણ એનું જોર નથી. તેના જ જોરે એટલે મહિમાના જ જોરે નિર્વિકલ્પ થઈને મુમુક્ષુજી આત્માને સાક્ષાત અનુભવમાં લઈએ છે અને ત્યારે એના આનંદ ભાવ છેદાઈ જાય છે. એની આનંદ ભાવની પરિસ્થિતિ રહેતી નથી. પહેલી જ ક્ષણે ભાવની અનંતતાનો નાશ થાય છે. તેના જ જોરે નિર્વિકલ્પ થઈને એટલે શું કેવું છે કે જે સ્વાનુભવ છે એ આત્માના અત્યંત મહિમાના ફળ સ્વરૂપે ઉત્પન્ન થયેલી પર્યાય છે એમ કેવું છે. સ્વાનુભૂતિ એ બીજું કાંઈ નથી પણ આત્માના સ્વરૂપ મહિમાનો એક તબક્કો એવો છે, એક સ્ટેજ એવું છે કે જ્યાં એને સ્વાનુભૂતિ ઉપજે છે. એ સ્વરૂપ મહિમા જ પહેલા સ્વવિકલ્પ ભાવે હતો, પછી નિર્વિકલ્પ ભાવે, પણ એ સ્વરૂપ મહિમા છે, કઈ નથી. વચનામૃતમાં પૂજબેન શ્રી કહે છે કે જ્ઞાનનો ઉઘાડ નહીં પમાડે. શું? બીજી કોઈ ક્રિયા તને નહીં પમાડે. શું? બીજી કોઈ ક્રિયાથી તું ધર્મ નહીં પામ. જ્ઞાનનો ઉઘાડે તને નહીં પમાડે, તને મહિમા જ પમાડશે. સ્વરૂપનો મહિમા તને આ એક જ વાત છે. બીજી ક્રિયાથી હટાવવા એને જ્ઞાન ક્રિયામાં લઈ જાય છે, પણ જે જ્ઞાનમાં આવે છે એને એમ કહે છે કે તને અચિંત્ય સ્વરૂપનો અચિંત્ય મહિમા જ્ઞાનપૂર્વક ઉપજો તો તું જ્ઞાનમાં આવ્યો. એ બરાબર છે.
બરાબર.
તારું લુખું જ્ઞાન, તારું શુષ્ક જ્ઞાન, આત્માના મહિમા વિનાનું તારું જ્ઞાન, એને અમે જ્ઞાન નથી કહેતા. એને અજ્ઞાનનો જ બીજો પર્યાય કહેવામાં આવે છે, બીજું કઈ નથી. એ જ નહીં, સીધી જ વાત છે. મહિમાવંત સ્વરૂપ છે, એનો મહિમા નહીં આવવાનું શું કારણ છે? અચિંત્ય મહિમાનું જોર તેના જોડે નિર્વિકલ્પ થઈ મુમુક્ષુજી આત્માને સાક્ષાત અનુભવમાં દે છે. આ અનુભવ છે, સ્વાનુભવ છે, ધર્મ છે. સ્વાનુભવ છે એમાં સમ્યક દર્શન છે, એમાં સમ્યક જ્ઞાન સ્વસંવેદન રૂપે છે, એમાં સમ્યક ચારિત્ર સ્વરૂપની સ્થિરતા રૂપે છે, એમાં સ્વરૂપનો પુરુષાર્થ છે, એમાં સ્વરૂપની શાંતિ અને સ્વરૂપનું સુખ અને આનંદ પણ એમાં હોય છે. અનંત ગુણ એની અંદર છે. ગુણો અનંત કે રસ સબે અનુભવ રસ કે માહી. આ સ્વાનુભવ રસમાં આનંદ ગુણનો રસ છે. એટલે ગ્રંથ ગ્રંથોમાં સ્વાનુભવનો મહિમા ઘણો જ કરવામાં આવ્યો છે. એનું કારણ એ છે. અને જ્યારે સ્વાનુભવમાં લઈ લે છે ત્યાં કોઈ વિકલ્પ રહેતા નથી. ત્યાં પછી કોઈ વિકલ્પ રહેતા નથી. વિકલ્પ બધા શાંત થઈ જાય છે. નિર્વિકલ્પ સ્વરૂપનો નિર્વિકલ્પ ભાવે મહિમા, એનું નામ સ્વાનુભવ.
બરોબર.
અનુભવ એટલે નિર્વિકલ્પ સ્વરૂપનો નિર્વિકલ્પ ભાવે મહિમા. જ્યાં સુધી વિકલ્પ ભાવે મહિમા છે ત્યાં સુધી એને એ મહિમાની જે પરિપક્વતા ગણવામાં આવે છે એ નથી. જેટલો જેટલી કચાશ છે એટલો વિકલ્પ છે. જોરમાં ઉત્સાહમાં કાર્યમાં જેટલી કચાશ છે, કારણ એ બધું કારણ છે, એ કારણમાં જેટલી કચાશ છે એટલો રાગ ઉભરીએ છે. રાગ તે ધર્મ નથી, ભલે એ ઉત્કૃષ્ટ પુણ્યનો રાગ છે. એથી ઉત્કૃષ્ટ પુણ્યનો રાગનો અંશ જગતમાં ક્યાંય કોઈ જીવને ન હોય એવો ઉત્કૃષ્ટ છે, તો પણ
એ રાગ ને ઈચ્છતા નથી, એ રાગ ને ચાહતા નથી,
ચાહતા નથી,
એનું નામ વિતરાગતા ની ચાહના છે. એમ રાગ છે એ આત્મા જે વિતરાગ સ્વરૂપે છે, પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપે જે આત્મા છે એના પ્રતિપક્ષમાં વિરુદ્ધ જાતિનો સ્વભાવ છે, આત્માથી વિરુદ્ધ જાતિનો જેનો સ્વભાવ છે એનું નામ રાગ છે ને એનું નામ વિકલ્પ છે. એટલે એને ક્યાંય પણ કરવો, એનું પાલન કરવું, એની વૃદ્ધિ કરવી એવો અભિપ્રાય ક્યાંય નથી. જ્યાં જ્યાં ગુણસ્થાન અનુસાર આવો રાગ હોય એમ દર્શાવ્યું હોય ત્યાં પણ કેટલી કચાશ બાકી રહી અને એ કચાશની ક્વોલિટી કેવી હોવી જોઈએ, એથી હલકી ક્વોલિટી ન હોવી જોઈએ એટલું બતાવવાનો અભિપ્રાય છે. પણ કરવું, પાલન કરવું, પોષણ કરવું, વૃદ્ધિગત કરવું એ વાત ક્યાંય છે
નહીં.
નહીતર જ્યારે અહીંયા મુમુક્ષુની ભૂમિકામાં આત્માનો મહિમા આવ્યો છે ત્યારે રાગ પણ આત્માનો જ મહિમા કરે છે, વિકલ્પ પણ આત્માનો જ મહિમા કરે છે. તો આત્માનો મહિમા કરે એ તો સારો ને, રાગ સંસારનો સંસારિક પદાર્થનો બીજાનો મહિમા કરે એ સારો ને, પણ પોતાના સ્વરૂપનો મહિમા કરે એ રાગ તો સારો કે નહીં?
રાગ નામે
કે પોતે સારો નથી એને તો સારો કેમ કે છે? જેમ એક ભાઈ કે ભાઈ આ ભાઈ તમને અનુકૂળ છે માટે તમે એને સારા ગણો છો, પણ એ સારા છે ને સારા ગણો છો કે તમને અનુકૂળ છે માટે સારા ગણો છો? શું આ પ્રશ્ન છે?
બરોબર.
તો જગતમાં તો મોઢે કોળિયો આવે એ સૌને ગમે છે એમ કહેવાય. શું કહેવાય છે? મોઢે કોળિયો આવે એ ગમે છે એમ, પોતાને અનુકૂળ થાય એ ગમે, પોતાને પ્રતિકૂળ થાય એ ન ગમે. વિતરાગ માર્ગમાં એવું નથી. વિતરાગ માર્ગમાં અનુકૂળ થાય તો એને એ સારો છે કે નહીં, જો સારો ન હોય તો એને ઠપકો દે સારો નથી, ભલે તું મારી અનુકૂળતા કરો પણ તું સારો નથી. એમ રાગને એમ કે છે કે તું ભલે મારું ભજન કર, વિકલ્પ ભલે આત્માને આત્માના ગુણ ગાય તો પણ એ પોતે સારો નથી. શું
બરોબર?
એ પોતે અવગુણ વાળો છે. લીમડો છે એના એની કડવાશનું કેવી રીતે ત્યાગ કરે? તમે અપેક્ષા રાખો કે લીમડામાં કડવાશ ન હોય તો સારું, આવો મજાનો શીતળ છાંયો આપે. ઉનાળામાં વધારે વધારે ફૂલે ફાલે લીમડો, બીજા ઝાડ ભૂકાઈ જાય પણ લીમડો છે એને કોર આવે ને એકદમ ફૂલે ફાલે, નવા પાંદડા આવે, ઘટાચોટ થાય, માણસને શાંતિ આપે, છાંયડો આપે, ઠંડી ઠંડક આપે. પણ એમ તમે કહો આનો કડવો સ્વભાવ છોડી દે ને ભાઈ તું, એ છોડે
છોડે
એમ રાગ એના અવગુણના સ્વભાવને કેવી રીતે છોડે? એ પોતે જ કડવો ઝેર છે, રાગને છોડે એ અપેક્ષા રાખીને તું રાગને છોડ. તારે અવગુણનો ન જોઈએ તો તું રાગને છોડ. વિતરાગ માર્ગ રાગને છોડીને છે, રાગને રાખીને નથી પણ રાગને છોડીને વિતરાગ માર્ગ છે. ત્યાં કોઈ વિકલ્પ રહેતા નથી. આ રીતે ભેદ વિકલ્પ વચ્ચે આવતા હોવા છતાં આત્માના ગુણભેદનો વિકલ્પ વચ્ચે આવતો હોવા છતાં પણ અને એ ગુણના નિમિત્તે મહિમા ઉપજતો હોવા છતાં પણ ગુણ એક વાત છે ને ગુણ ભેદ બીજી વાત છે. થોડી વાત ગુણ એક વાત છે ને ગુણ ભેદ બીજી વાત છે.
તે જીવ નિર્વિકલ્પ થઈ શકે છે કે જે જીવ ગુણ ભેદની અપેક્ષા છોડી શકે છે. નિર્વિકલ્પ કોણ થાય છે? કે જેને આત્માના સ્વરૂપનું ચિંતન ચાલે એમાં ગુણ ભેદની અપેક્ષા છૂટી જાય. બહુ સારો બોલ છે વચનામૃતમાં, યાદ નથી આવતો નંબર, યાદ નથી. એમાં એ વાત સુધી છે કે જે જીવ સ્વરૂપમાં નિર્વિકલ્પ અભેદ સ્વરૂપ ધ્યાનમાં પરિણમે છે એને ગુણભેદથી વિકલ્પ ઉત્પન્ન થયા છે, પણ ગુણભેદની અપેક્ષા છોડીને એ નિર્વિકલ્પ થાય છે. તો એક વખત ચર્ચા કરી પૂજ્યબેન શ્રી સાથે કે આ ગુણો છે એ તો જીવને મહિમા ઉપજવાનું કારણ છે, કારણ કે ગુણો છે એ વસ્તુની વિશિષ્ટતાઓ છે, અને વસ્તુની વિશિષ્ટતાથી વસ્તુ મહિમાવંત છે. વસ્તુ શૂન્ય છે અને મહિમાવંત છે એમ નથી, પણ વસ્તુ પોતાની અનંત ગુણ વિશિષ્ટતાથી સભર હોવાથી, ભરેલી હોવાથી એ મહિમાવંત છે. તો ગુણ તો એને મહિમા ઉપજવાનું કારણ છે, અને અહીંયા એમ કયો છો કે ગુણ ભેદની અપેક્ષા છોડે એને અનુભવ થાય છે? તો ગુણ બરાબર મહિમા ઉપજવાનું કારણ છે, પણ ભેદની ભેદ પાડવાની વાત જુદી છે, ગુણ ની વાત જુદી છે. ગુણ ને તો વસ્તુ સ્વરૂપે જો પણ એમ કે છે, તો એને ગુણ ને જુદો ભેદ લઈને શું કરવા જોઈએ છે? આ પદ્ધતિમાં ફેર છે. આ એક અંદર ની સૂક્ષ્મ કાર્ય પદ્ધતિ, કાર્ય કરવાની રીત છે. અને તત્વજ્ઞાનમાં પ્રવેશા પછી જે ભૂલ રહી જાય છે એવી આવી સૂક્ષ્મ ભૂલ રહી જાય છે કે જીવ આત્માનું ચિંતન કરતો હોય એટલે એને એમ થાય કે આપણે ક્યાં બીજું કરીએ છીએ, આપણે તો હવે આવતા ચાલતા ખાતા પીતા અવારનવાર આત્માનું જ ચિંતન કરીએ છીએ, આત્માને જ સંભાળીએ છીએ. ઉભો રે, એમાં ભેદ અભેદનો કાંઈ વિચાર છે? કઈ વિવેક છે? કઈ ખ્યાલ છે? કઈ સમજણ છે? કે બસ આત્મા આત્મા ફેર્યા કરે છે? જ્યાં ભેદ પડે છે ત્યાં વિકલ્પ શાંત થતા નથી.
બરાબર,
જ્યાં સુધી ભેદ લંબ પડે છે ત્યાં સુધી વિકલ્પ શાંત થતા નથી, અને ત્યાં સુધી માર્ગ હાથમાં આવતો નથી. એ પછી કલ્પના એ ચડે છે એમાંથી, ભેદમાંથી. નહીતર એ પ્રશ્ન થાય છે કે જે જીવ તત્વજ્ઞાનનો અભ્યાસ કરે, આત્માના વિજ્ઞાનનો અભ્યાસ કરે, એની કલ્પના શું કરવા ચડવાની જરૂર છે? એ કેમ કલ્પના એ ચડે છે? કે ભેદની પ્રધાનતા વાળી એની કાર્ય સમજણની કાર્ય પદ્ધતિ હોવાને લીધે એ કલ્પના એ પછી ચડી જાય છે. કેમ કે વસ્તુનું ખરું સ્વરૂપ, નિશ્ચય સ્વરૂપ અભેદ છે, નિશ્ચય સ્વરૂપ ભેદવાળું. ભેદ સમજવા માટે વચ્ચે એનો ઉપયોગ થાય છે પ્રારંભિક અવસ્થામાં, અને એ પણ અભેદ સ્વરૂપને સમજવા માટે. સીધો અભેદને નથી સમજતો એટલા માટે એટલી વાત વચ્ચે છે, અનિવાર્યપણે. પણ એ ભેદથી સમજાવતા અભેદ સમજાવે છે, અને એ ભેદપૂર્વક જો અભેદને સમજ્યો તો એને ભેદને છોડી દેવો જોઈએ. આ એની કાર્ય પદ્ધતિ છે. ભેદને છોડી દે, આગળ જાય છે, નથી છોડી શકતો, એ પાછળ જાય છે, આગળ જવાને બદલે પાછળ જાય છે, એવું છે. આ રીતે ભેદ વિકલ્પ વચ્ચે આવતા હોવા છતાં, ઉત્પન્ન થતા હોવા છતાં, સ્વભાવના મહિમાના જોરે મુમુક્ષુ જીવ તેને ઓળંગી જઈને સ્વાનુભૂતિમાં પહોંચી જાય છે. ભેદ વિકલ્પ વિચારના કાળમાં થાય છે, આવે છે. ક્યાં સુધી? કે જોરમાં કટાશ હોય, પુરુષાર્થમાં નબળાઈ હોય ત્યાં સુધી. વિકલ્પની સ્થિતિ એમ સૂચવે છે કે હજી જે માત્રામાં એનું જોર મહિમાનું પુરુષાર્થ હોવો જોઈએ એ માત્રામાં નથી, માટે અહીંયા હજી વિકલ્પ જીવે છે. વિકલ્પ ત્યાં સુધી જીવતો છે જ્યાં સુધી પોતે કાચો છે ત્યાં સુધી.
પોતે બળવાન થાય, અભેદની એટલી મુખ્યતા કરે તો એ મુમુક્ષુ જીવ એ ભૂમિકાને ઓળંગી જઈને, અતિક્રાંત થઈને, વિકલ્પની ભૂમિકાથી પાર જઈને સ્વાનુભૂતિમાં પહોંચી વળે છે. કેમ કે અંદરની પરિસ્થિતિ એ છે કે જ્ઞાનમાં લક્ષ્મી અંદર તો નિર્વિકલ્પ સ્વરૂપ છે, એ નિર્વિકલ્પ સ્વરૂપ સ્વપણે છે, પોતે આવો છે એવું નિર્વિકલ્પ સ્વરૂપનું લક્ષ્ય છે. તો પોતે નિર્વિકલ્પ છે, અવસ્થામાં શું કરવા વિકલ્પ જોઈએ? જો પોતે નિર્વિકલ્પ છે, એનું જ્ઞાન પણ છે, તો પછી અવસ્થામાં વિકલ્પનું સ્થાન શું કરવા? એ અવસ્થાને બગાડે છે, વિકલ્પ ઉત્પન્ન થઈને અવસ્થાને બગાડે છે. તો એ નિર્વિકલ્પ જે સ્વરૂપ છે, એનું જ્ઞાન છે, એવું એ વખતે પુરુષાર્થનો પર્યાય એટલો તીવ્ર થાય છે કે જેવું સ્વરૂપ છે એવી જ અવસ્થા એકાકાર થાય, અન્ય આકારે ન થાય, ભેદના આકારે ન થાય. ભેદ અને અભેદ હોવા છતાં ભેદને છોડીને અભેદના આકારે થાય. બસ આટલું નિશ્ચય અભેદ સ્વરૂપ ઉપર જોર આવે છે ત્યારે વિકલ્પ આપોઆપ ઉત્પન્ન થતાં બંધ થઈ જાય છે, અને બંધ થઈ જાય છે ત્યારે એને સ્વાનુભૂતિ કહેવામાં આવે છે. એ જ સ્વાનુભૂતિ એને ધર્મ અથવા જૈન ધર્મ કહેવામાં આવે છે. ત્યાં એને વિષય પ્રસાયને સમ્યક પ્રકારે જીત્યા હોવાથી ત્યાં જૈન પણ પ્રાપ્ત થયું. એ પહેલાં તો નામધારી જૈન છે, બારદાન ઉપર નામ છે, અંદરમાં માલ નથી, એવી પરિસ્થિતિ છે.